તારીખ 8/4/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 352 અને 353 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 272.
ચાર ભાવ થી જુદો પરમ પરિણામી ભાવ મૂળ પરમેશ્વર પર પાવન જે પવિત્ર છે એમાં દોષ નથી, કલંક નથી, મલિનતા નથી. તેથી તે પરમ પવિત્ર છે, પૂર્ણ પવિત્ર છે, પાવન છે, તે પૂર્ણ પવિત્ર છે અને પૂજનીય છે. પોતાને તે પૂજવાયોગ્ય છે. પોતે જ પોતાને નમસ્કાર કરવા યોગ્ય છે, પોતે જ પોતાને પૂજવા યોગ્ય છે, પોતે જ પોતાને વંદવા યોગ્ય છે, પોતે જ પોતાને સ્તુતિ કરવા યોગ્ય છે. કેમ કે ગુણ ભંડાર આત્મા પોતે જ છે. તેના આશ્રયથી સમ્યક દર્શન પ્રગટે છે. તેના આશ્રયથી સાચું નિર્ણય આવે છે, શાંતિ અને સુખ પરિણમે છે, વિતરાગતા થાય છે અને અંતે પંચમૃતિની પ્રાપ્તિ થાય છે. વસ્તુ એટલી મહાન છે કે તેને સંયુક્ત થનાર અવસ્થામાં સંયુક્ત થતા સમય દર્શન પ્રત્યે છે. વધારે સંયુક્ત રહે તો મૂળ દશા ઉત્પન્ન થાય છે. દશા એકદમ સુખ શાંતિમય થઈ જાય છે. સંયુક્ત થનારી દશા એકદમ સુખ શાંતિરૂપ થઈ જાય છે. અથવા નિરામય થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો એમાં રોગ રહેતો નથી અથવા કોઈ પણ પ્રકારનો અશાંતિનો ઉપદ્રવ એમાં રહેતો નથી. સર્વાંગ સમાધાન આવે છે. ક્યાંય અસમાધાન થતું નથી. કોઈ બી જગતમાં ચિત્ર વિચિત્ર અનેક પ્રકારના પ્રસંગો ઉપસ્થિત થાય છે. જગતની વિચિત્રતાનો આ બાજુ પાર નથી તો આ બાજુ જીવના અન્ય સમાધાન સ્વસંયુક્ત ભાવમાં રહેલું થયેલું સમાધાન એ એનાથી પણ વિશિષ્ટ છે, આગળ છે. એ તમામ વિચિત્રતાનું ઉલ્લંઘન કરીને પોતે સમાધાન મારીએ છીએ, એનાથી પાર છે. જો વિચિત્રતા અપાર છે તો એનાથી પણ આ અપાર છે. અથવા જ્ઞાની એમ કહી શકે કે એવો કોઈ પણ એવી કોઈ પણ સમસ્યા લાવો કે જેનું સમાધાન સમ્યક જ્ઞાનમાં નથી. એમ ખુલ્લી ચેલેન્જ આપી શકાય. સમય જ્ઞાનમાં કોઈ એવી સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. એવું સમાધાન સહિત સુખ શાંતિમાં પરિણમે છે. તેમાં વિતરાગતા થાય છે. પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ ગતિની મોક્ષ દશાની પ્રાપ્તિ થાય. જન્મ મરણ છૂટી જાય છે, પંચમ ગતિની પ્રાપ્તિ થતા પછી જન્મ મરણ ઉત્પન્ન થતા નથી. સાથે સાથે આ વિશ્વની અંદર અનેક સંપ્રદાયો પ્રવર્તે છે, તેમાં સત્ય ક્યાં રહ્યું છે એ વાતની પણ જાહેરાત કરે છે. તીર્થંકર ભગવંતો એ પ્રકાશેલો દિગંબર જૈન ધર્મ જ સત્ય છે એમ ગુરુદેવે યુક્તિ ન્યાયથી અને સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. જેનો પક્ષ લીધો સંપ્રદાય અપેક્ષાએ જેનો ગુરુદેવે પક્ષ લીધો એ સંપ્રદાયમાં પક્ષ લેનારનો વિરોધ કરે, મૂર્ખાઈ તો કઈ થોડી નથી. માણસો પક્ષમાં લેવા માટે ખર્ચ કરે, નાચ રુશ્વત આપે, પ્રલોભનો આપે, માન આપે, પોતાના સિદ્ધાંતોની બાંધછોડ કરે અને જેમ તેમ કરીને પોતાના પક્ષમાં લે, પક્ષને મજબૂત બનાવવા અને જેનાથી પક્ષ મજબૂત થાય એવા સમર્થ પુરુષો એ પક્ષનું સમર્થન કરે તો મૂર્ખાઓ એનો વિરોધ કરે. સ્વામીજી કહ્યું આવ્યા હતા ને ડેલિગેશન લઈને આ વાત કરી હતી, દિગંબર સંપ્રદાયમાં રહેલા લોકોની વિચિત્રતા મને નથી સમજાતી, હું તો બહારથી આવું છું, ગુરુદેવ મારા બહારથી આવે છે, હું બહારથી આવું છું, સંપ્રદાયમાં તો નથી. પણ જગતમાં તો લોકો સંપ્રદાય વધારવા કાંઈક કાંઈક કરે છે, આ ક્રિશ્ચિયનો જુઓ, મુસલમાનો
જુઓ, નોકરી પૈસા બધું
કેટલું કેટલું કરે છે એનો સંપ્રદાય વધારવા. અમે તો અમારા પૈસાનું સમર્પણ કરીએ, અમારી શક્તિનું સમર્પણ કરીએ, તમારી તાકાત વધે, અમારી શક્તિથી તમારી તાકાત વધે તો તમે ઉલટાનો વિરોધ કરો છો. આ તો શું છે, કઈ સંબંધનો થોડોક તો અંશ વધે. શાંતિથી સાંભળી લે, વિચાર તો કરે ને. દુર્ભાગ્યની નિશાની છે, ભૂષણ કાળનું દુર્ભાગ્ય છે. પ્રદર્શક વાંચ્યું લાગે, જૈન પર પ્રદર્શક વાંચ્યું લાગે છે. પ્રવચન સાંભળવા વાળા લોકો આવતા હતા અને એ લોકો પૈસા આપવા તૈયાર હતા, પૈસા આપેલું હતું એટલે અમે એમાં કાન શબ્દ ઉમેર્યો નહીં, પણ અમે તો કાન શબ્દ કઈ લગાડ્યો અને ખરી વાત છે પેલા વિરોધ થયો હતો કે આ ટ્રસ્ટમાં કાનજી સ્વામીનું નામ ન લગાડવું. પછી મુખ્ય મુખ્ય માણસો ચર્ચા ચાલતી હતી, અમે બધા સાથે હતા, પણ પૈસા કોણ આપશે, આ દિગંબરો ક્યાં ખર્ચ કરતા નથી, પૈસા આપતા નથી, એ પૈસા આપે છે આ લોકો જ આપે છે, કાનજી સ્વામી વાળા જ આપે છે, એનું નામ છે પૈસા આવશે ને તો પૈસા કોણ આપશે. એટલે એમને ખ્યાલ છે એમ કે પૈસા માટે આ કરી, એટલે એમને બોલતા ખ્યાલ નથી રહ્યો કે આમાં બુદ્ધિનું પ્રદર્શન પણ થાય છે. અને એમની આજ્ઞાથી જ શરૂ થયું છે, ઉપકાર ગણીને નામ લખ્યું ના, જે ચર્ચા કરનારાઓ હતા એમાં ઉપકારની લાગણી નહોતી, એમાં પૈસાની ગણતરી હતી. ફ્રેન્કલી કહીએ તો એમ જ વાત હતી, કરફૂટતાની તો એ વાત નહોતી, પણ પૈસા જોતા હતા. ખરી વાત હતી, 1 કરોડનો ટાર્ગેટ હતો અને પૈસા જોતા હતા, રાખવું કે ન રાખવું તો 2 મત પડ્યા એની અંદર, કોઈ કે ન રાખવું, કોઈ કે રાખવું. પછી કે નહીં રાખવાથી શું નુકસાન, ન રાખવાથી શું લાભ, નહીં રાખવાથી શું લાભ, ચર્ચા તો થાય સાથે સાથે. આપણું તલ્લું તો જોઈએ છે કે પૈસા ભેગા કરવા, પૈસા ઉપર કોઈ કામ થવાનું નથી, આ તો બાહ્ય પ્રભાવના કામ કરવાનું, મોટું ફંડ કરવું છે. ગુરુદેવનું નામ હશે તો પૈસા આવશે, નહીં તો પૈસા નહીં આવે. લોકોનું ગુરુદેવ પ્રત્યે એટલું સમર્પણ છે, ગુરુદેવના સમાજને નામ હોય તો એ સમજે વગર સમજે પણ પૈસા આપે, આપ્યા લોકો ગુઠી છે. પણ એ સિવાય ગુરુદેવની આજ્ઞા માની દેવી છે શરૂ કરતા પહેલા, ગુરુદેવના આશીર્વાદથી છે એને એટલે દેશભૂષણના સોનભદ્રમાં આચાર્યના આશીર્વાદથી શરૂ કર્યું છે, એવું બધા સ્ટેટમેન્ટ આપ્યું છે. સ્મારકમાં પણ ગુરુદેવના થી શરૂ થયું છે નથી લીધું, બધા પ્રશ્નોનો ઇતિહાસ થવા બેઠા છે, ઘણી ગરબડ કરી છે. સંમતિ ફરી જાય એવું થઈ જાય, લોકસંગનાય લોકોને સારું બગાડવા ગમે છે. ગુરુદેવથી પ્રભાવિત થયા હતા, મકાન નિમિત્ત થયું છે, ગુરુદેવ નો ઉપકાર. ગુરુદેવનો ઉપકાર છે તેથી ગુરુદેવનો મહિમા આવે છે. તીર્થંકર ભગવાન તો એ પ્રકાશેલો દિગંબર જૈન ધર્મ, અત્યારે સંપ્રદાયમાં અનેક પ્રકારની વિકૃતિ આવી છે એવો જૈન ધર્મ નહીં. અત્યારે દિગંબર સંપ્રદાયમાં રહેલા લોકો જે રીતે દિગંબર ધર્મને સમજે છે એ દિગંબર જૈન ધર્મનું સ્વરૂપ નથી. મૂળ દિગંબર જૈન ધર્મ 2000 વર્ષો પહેલાના શાસ્ત્રોથી શોધીને એનું સત્ય સ્વરૂપ ગુરુદેવે પ્રકાશ્યું, કોઈ નવો ધર્મ પ્રકાશ્યો છે એમ પણ નથી. ફેર પડે, સ્વાભાવિક છે. ઉપકાર તો ઉપકાર નીચે દબાયેલો, જેને ઉપકાર થયો છે તો ઉપકાર નીચે દબાયેલો છે. કોઈ પ્રત્યુપકાર વાળવાનું કોઈ મારી પાસે સાધન નથી એને એમ લાગે છે કે આ મહાપુરુષનો પ્રત્યુપકાર વાળવાનું કોઈ સાધન મારી પાસે નથી, એવો ઉપકાર અનુપમ ઉપકાર છે. એને ઉપકાર નથી કરવાનો, તો બધું એકદમ સ્વચ્છંદમાં આવે બોલી શકે. એના કરતા તો વેદાંત પણ કરતા છે, વેદાંત ની અંદર પણ એ કરતા છે. કેમ કે એ લોકોએ સચ્ચિતના આનંદ સ્વીકાર્યું છે, સચ્ચિત આનંદ સ્વીકાર્યો છે અને પોતાનું જે સ્વરૂપ છે સેલ્ફ રિયલાઇઝેશન એને એ લોકો સ્વીકારે છે. અનેક પ્રકારના વિકારોને નાશ કરીને અંતર્મુખ થવાય છે એટલી વાત એ સ્વીકારે છે. મનને બૈરૂપણું છે એમાં અનેક પ્રકારના વિકારોની ઉત્પત્તિ છે અને અંતર્મુખ થાય તો એને સચ્ચિત્તને આનંદ સ્વરૂપ અનુભૂતિ થાય. એ વાત તો એ સ્વીકારે છે, એટલે હદ સુધી તો ત્યાં વાત છે. મનથી ઓળંગીને વાત છે, પણ એ લોકો મનને દે છે, એનો તો વિષય નથી. પછી એમ કે છે કે એમાં બુદ્ધિ છે એ બુદ્ધિપૂર્વકથી આગળનું સ્ટેજ છે, બુદ્ધિપૂર્વકની કોઈ પ્રવૃત્તિ ત્યાં નથી. બીનું ઇન્ટેલિજન્સ જાણવું નહીં, એટલી વાત આવે છે. સાંગોપા તીર્થંકર ભગવંતો એ પ્રકાશેલો દિગંબર જૈન ધર્મ જે સત્ય છે એમ ગુરુદેવ યુક્તિ ન્યાયથી, એમ અંધશ્રદ્ધાથી નહીં પણ યુક્તિ ન્યાયથી સર્વ પ્રકારે એટલે ચારે પડખેથી સ્પષ્ટપણે સમજાયું છે શા માટે આ ધર્મ સત્ય છે. કોઈ બાપ દાદાના જન્મનો પક્ષ નથી રાખ્યો, કોઈ જન્મનો પક્ષ રાખ્યો નથી. આ સત્ય છે, સત્યનો પક્ષ કયો છે? ઉદય કરતા એ તો થોડું પુરસાદ છે કામ કરીને. અજ્ઞાન પલટું જ્ઞાન થયું ને, સમયસર જયારે હાથમાં આવ્યું એ પેલા સંશોધક અવસ્થા હતી એમાં અજ્ઞાન છે ધીમું થઈ ગયું કે સત્ય શું છે એ મારે ખોળવું છે. સંપ્રદાયમાં જ્યાં હતા ત્યાં સત્ય ખોળવા ગયા ત્યાં સત્ય સીધું પ્રકાશિત થઈ ગયું કે આ લોકો મૂર્તિને માનતા નથી, આત્માર્થી નથી. એટલે અસત્ય હતું તે પકડાઈ ગયું કે અહીંયા તો ઉભો રહેવાય નહીં, પણ અત્યારે સત્ય શું છે સપ્ટેમ્બરના બાકીના આગમ વાંચી લીધા. પછી દિગંબરના આત્મામાં તેનું સમય સારા હાથમાં આવ્યું, સમય સારા હાથમાં આવ્યું, પ્રકાશ થઈ ગયો, અજ્ઞાન મટી ગયું, જ્ઞાન થઈ ગયું. એ પુરસાદ થી કર્યું છે, એ કામ પુરસાદ થી થયું છે, એ હૃદયથી નથી થયું. એ પહેલા તો સત્ય શું છે એની જિજ્ઞાસા અને એની જે શોધ છે એ મિથ્યાત્મને નબળું પાડે છે, અજ્ઞાનને નબળું પાડે છે, એવી ભૂમિકા ઉભી થાય છે. છે ઉદય ભાવ, પણ છતાં એમાં ફેર છે, ઉદય ભાવમાં ફેર છે. મિથ્યા દ્રષ્ટિ તો સમ્યક સમ્મુખ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. જગતના નિબોધના જીવ છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. મુસલમાને મિથ્યા દ્રષ્ટિ છે, ક્રિશ્ચિયને મિથ્યા દ્રષ્ટિ છે, અને જૈના ભાષી એ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક સન્મુખ એ મિથ્યા દ્રષ્ટિ છે, પણ બધા મિથ્યા દ્રષ્ટિમાં સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે એ સમ્યક પામવાની ઉર્ધ્વ શ્રેણીમાં છે, ઉત્તરોત્તર એવા પરિણામની શ્રેણી એને ઉત્પન્ન થાય છે કે મિથ્યાત્મને ત્યાગીને સમય દર્શનને પ્રાપ્ત કરશે તો એનો વર્ગ જુદો છે. પછી હા એમાં પુરુષાર્થ છે, એમાં પુરુષાર્થ છે, પણ એ શું છે કે સ્વાનુભવ નથી થયો એટલે એને ઉદય ભાવથી બીજો ઉપશમ ક્ષોપશમ ને ક્ષાયી જે સમ્યક પ્રકારના ત્રણ મોક્ષના પરિણામ છે એ એને લાગુ નથી પડતા. એટલે ચાર ભાગમાંથી કોઈ પૂછે કે આ ચારમાંથી કયો પ્રકાર છે તો શું કહેવું કે ઉદય ભાવ છે. વિશે તો ચારનો ચાલે છે ને આગલા બોલનો, ઉદય છે, ઉપશમક્ષિત છે, ઉપશમ છે કે ક્ષાયી છે, તો કે છે એ ઉદય ભાવ, પણ છતાં ફેર છે, ફેર છે, એ ફેર છે, એટલું જાણવું જોઈએ, સમજવું જોઈએ. બારમું લુબાસ ને બધો વેસ્ટ સંસ્થાનક વાસી નો રહ્યો, પણ અંદર સત્ય આ છે. ભાવ તો ફરી ગયો હતો, ભાવ ફરી ગયો હતો, દ્રવ્ય ફેરફાર નહોતો થયો પણ ભાવે ફેરફાર થઈ ગયો હતો. સમયસાર આત્મા એવા પછી આત્મા અંદરથી માહિતી ફરી ગયો, પછી જે બહારનો ફેરફાર છે એ એના સ્વકાળે થયો, એમ ભાવની સાથે તો અંદરના ભાવની સાથે સંબંધ છે, બહારની ભાવની સાથે સંબંધ ત્યાં નથી હોતો. એ ભૂમિકા બરાબર એનો પત્તો લાગી ગયો, પરમ સત્ય હાથમાં આવી ગયો, બસ બધો ફેરફાર થઈ ગયો. આખું બધું આ સાચું ને આ સિવાયનું આથી વિરુદ્ધ જાય બધું ખોટું. આને જેટલું અનુકૂળ રહે એટલો માર્ગ થાય. અશરીરી થવાનું શાસ્ત્ર છે, અશરીરી આત્માને બતાવનારું આ અશરીરી થવાનું શાસ્ત્ર છે, એટલે સિદ્ધપદનું આ શાસ્ત્ર છે. સિદ્ધપદ મૂળ પદ જ આત્મા એમ છે, એમ જ થાય, થાય એમાં એમ જ થાય. સિદ્ધપદનો પત્તો લાગે છે. અધપતનનો માર્ગ છે, એક ઉદ્ધગમનનો માર્ગ છે, એક અધપતનનો માર્ગ છે, અને જગતમાં બે જ માર્ગ છે, ત્રીજો પણ માર્ગ
નથી.
બરાબર છે, મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં એ ઉદ્ધતામાં જે મિથ્યાત્માનો નાશ કરશે એમ છે. આ જ સત્ય છે, બુદ્ધિ યુક્તિથી ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાયું છે. જૈનમાં જૈનના નામધારી બીજા સંપ્રદાયમાં પણ અંતર બાહ્ય વ્યવહારથી બાહ્ય વ્યવહારથી માનીને અંતરંગ તત્વજ્ઞાનની પરિસ્થિતિને પરીક્ષા કરવામાં આવે, તપાસવામાં આવે, એનું તોલન કરવામાં આવે, દિગંબરની સાથે કોઈ આવી શકે એવું નથી. એ તો નિર્વિવાદ વસ્તુ છે. એટલું બધું અંતર છે કે અંતરને લગોલગ પણ કોઈ જઈ શકે એવું નથી, એટલું બધું અંતર છે. એટલી નિર્દોષતા છે અંતર બાહ્ય. માર્ગની ઘણી છણાવટ કરી છે, વ્યવહાર નિશ્ચયથી મોક્ષ માર્ગને ઘણી છણાવટ કરી છે, બધા પડખેથી, અનેક પડખેથી, અનેક દાખલાથી, દ્રષ્ટાંતથી. માર્ગ એટલે ઉપાય, માર્ગ એટલે વિધિ, માર્ગ એટલે સાધન. ભૂલા છે સાધનમાં, ભૂલા છે એટલે જે ભૂલા છે એને સાધે હાથમાં આવતો. માર્ગની ઘણી છણાવટ કરી છે, દ્રવ્યની સ્વતંત્રતા શું શું વાત લીધી છે એ પછી મુદ્દા લીધા છે. એ વિચારીને કે જેઓ સ્થાનકવાસીમાં અને દેરાવાસીમાં પડ્યા હતા એ લોકોને જે આવવાનું કારણ બન્યું એ બહુ મોટી વાત થઈ ગઈ. નહીંતર એ તો બિચારા નીકળી શકે કૂવામાંથી, સંપ્રદાયના કૂવામાંથી, જેમ કૂવામાંથી 1.5 ફૂટ કેવી રીતે બહાર નીકળે, પછી 50 ફૂટ ઊંચે તળિયે પાણી હોય, અંદર 1.5 ફૂટ હોય જમીન કૂવામાં જમીન, હવે 50 ફૂટનો ઠેકડો મારે કેવી રીતે, અને કૂવામાંથી બહાર કેવી આવે, કેવી રીતે આવે? 50 ફૂટ નીચેથી 1.5 ફૂટ કેવી કૂવામાંથી બહાર નીકળે? આ સંપ્રદાયના 1.5 કાન બહાર કાઢી નાખે ગુરુદેવે, કૂવામાંથી બહાર
કાઢે.
દિગંબરમાં પણ મૂળ વસ્તુ તો હતી, એ તો અત્યારે એમ જ છે ને, એ અત્યારે એમ જ છે, એ તો અત્યારે એ બિચારા કૂવામાં જ પડ્યા છે. સારી વાત છે. શું શું કહ્યું કે એક તો જાણે દ્રવ્યની સ્વતંત્રતા સમજાવી છે, છણાવટ કરે છે, બધા વિષય લઈએ તો દ્રવ્યની સ્વતંત્રતા સમજાવી છે, અને દ્રવ્યની પર્યાય એ ઉપરાંત જે વસ્તુનું બંધારણ છે દ્રવ્યો પર્યાયમય એ સમજાયું છે. ઉપાદાનની નિમિત્તમાં આખા જગતના જે ઝઘડા છે ગેરસમજણ છે એનો ફેંસલો બોલાવ્યો છે. નિશ્ચયને વ્યવહાર, નિશ્ચય મારું શું છે અને એને અનુરૂપ મર્યાદિત જે બાહ્ય પ્રવૃત્તિ અને પરિણામ છે એનો વ્યવહાર, સનાતન માર્ગમાં કેવી રીતે છે એ પણ સ્પષ્ટ કર્યું છે. બધી એમ જ છે, નિશ્ચયનું અજ્ઞાન હોવાને લીધે વ્યવહારને નિશ્ચય માનવામાં આવ્યો છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ આ મૂળ વિષય, આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ સમય દર્શન શું છે, એનું સંતાન શું છે, એનું જ્ઞાન એટલે સ્વાનુભૂતિ શું છે અને મોક્ષનો માર્ગ શું છે, સમયે સમયે ભાવબંધ અને દ્રવ્યબંધમાંથી છૂટવાનો જે મોક્ષનો ઉપાય છે એ શું છે ઇત્યાદિ બધું તેઓ શ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્ય રૂપે બહાર આવ્યું છે. આ બધા પ્રયોજન બુદ્ધ વિશે લીધા છે, એક એક બોલ લીધા બધા એકદમ પ્રયોજન બુદ્ધ વિશે લીધા છે. એકમાં પણ ભૂલ થાય, કોઈ એમ કહે કે નિશ્ચય તો અમે બરાબર સમજ્યા છે પણ વ્યવહારમાં અમારી ભૂલ થઈ ગઈ તો એ ભૂલ છે એમ. નિશ્ચય વ્યવહાર સાપેક્ષ છે, જોડતું છે અને ક્યાંક ભૂલ થાય તો વ્યવહારમાં ભૂલ થાય કહેવાની જરૂર નથી કે નિશ્ચયમાં એ ભૂલા છે. એવી જ રીતે નિમિત્ત ઉપાદાનમાં છે, નિમિત્તનો વિવેક છૂટે કહેવાની જરૂર નથી કે ઉપાદાનનો વિવેક થયો જ નથી. એ પ્રકારે પ્રવચન રત્ન પણ બહાર પડ્યા છે, હજુ બહાર પડતા જશે તો એ નવો ઇતિહાસ જ સર્જાશે. જૈન સાહિત્યનો એક નવો ઇતિહાસ સર્જાશે. એમના નિમિત્તે ઉત્પન્ન થયેલા બીજા જ્ઞાનીઓ બેનશ્રીના વચનામૃત બહાર પડ્યા તો એનું પુસ્તક મળવું મુશ્કેલ છે. આ કોઈ છે એમાં તો એમ જ આ વાત છે. એમના નિમિત્તે ઉત્પન્ન થયેલા સોગાનિધિ દૃષ્ટિ પ્રકાશ એવું પુસ્તક ઉત્પન્ન ગૌતમ મળે ગૌતમ મળે એવું નથી. તો એક નવો ઇતિહાસ, નવો યુગ સર્જ્યો છે, નવો ઇતિહાસ સર્જ્યો છે એમાં કોઈ સવાલ રહેતો કામ તો કોઈ બિલક છે નહીં છે એમાં તો કોઈ સવાલ નથી. સાતિશય પુણ્ય લઈને આવેલા નહીતર આવા દુષ્મ કાળમાં મારી નાખેલો શું કરે સર મારી નાખે અને કંઈક સંત મહાત્માઓને મારી નાખે ને ઇતિહાસ ભૂતકાળના ઇતિહાસમાં કંઈક સત્પુરુષોનો જે રીતે ઘાત થયેલો છે મુનિઓ હોય તો મુનિઓને મારી નાખે. આ ટોડલમાં જે જુઓ ને ટોડલમાં જે રાત માથું ઉંચક્યું સંપ્રદાયોની સામે એક પુસ્તક જે પૂરું નહોતું લખ્યું અધૂરું લખ્યું ક્યાં જેને પોતાનો કલ્પેલું હિત પણ ખવાય છે એમાં અમને નુકસાન કરશે આપણને તો એની હસ્તી ન હોય એ જેને એને તો એમ જ ભાવ આવે કે એની હસ્તી ન હોય પછી તો આયુષ નું ખબર છે હોવાનું ન હોય. ઇત્યાદિ બધું બધું એટલે કાંઈ બાકી નથી રાખ્યું એમ કે છે બધું એટલે કાંઈ બાકી નથી રાખ્યું. જેને મોક્ષ માર્ગ પામવો છે એને અખંડ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવું બધું આવી ગયું છે. કોઈ ચીજ બાકી રાખે નથી. એ બધું તેઓ શ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્ય રૂપે બહાર આવ્યું છે. જાહેર થી બહાર આવી ગયું આ કાળે. બહાર આ મહાપુરુષ આટલી બધી ચોખવટ કરીને ગયા છે, આ તો અથડેલો આંધો આપ્યો છે, પકડી લેશે. એ પોતાની સ્વતંત્રતાનો વિષય છે, સ્વતંત્ર પુરુષાર્થનો વિષય છે, સ્વતંત્ર શક્તિ. આ કાળે પણ લાભ થયો, ભવિષ્ય કાળે પણ અનિતને લાભ થશે એવું સત્ય મારે એવું છે. પંચમ કાળના અંત સુધી ગુરુદેવે જે માર્ગનો પાયો નાખ્યો છે, નીમ નાખી છે, એ માર્ગ પ્રકાશિત રહેશે. એમના નિમિત્તે અનેક ધર્માત્માઓ પ્રગટ થશે અને એ રીતે દ્રવ્યને ભાવે મોક્ષ માર્ગ ચાલુ રહેશે. એ એમનો પ્રતાપ છે. સંસ્કારી હોય કોઈ પાત્રતાનો સવાલ છે, આ તો યોગ્યતાનો સવાલ છે. એમાં કઈ સારું વગાડવા એમ કહેવાય કે નાના તમે ઘણું કરો છો. હું પ્રશ્ન છે કે ભવિષ્યમાં કોઈ યોગ્યતાવાળા જીવો ગુરુદેવના વચનોથી પામી જશે સંસ્કારી, અને અત્યારે તો આપણને પ્રત્યક્ષ પરિચય થયો, પ્રત્યક્ષ યોગ મળ્યો, આટલું બધું સમજણ થાય એવું આગળ પાછળનો બધો મેળ છે, ન પામી શકીએ. ઓલા આગળ કે આપણે આગળ, તો કઈ સારું લગાડવા એમ કહેવાય કે અત્યારે તમે આગળ છો, પાછળ પાછળ ને આગળ એ આગળ, એમાં કઈ પક્ષપાત થોડો થાય એવું છે. ઝડપ કરવી ઝડપ કરવી, નહીતર કાળ કોઈનો રોકો રોકાતો. ગુરુદેવની શ્રુતિ ધારા કોઈ જુદી છે, ઉપસ્થિત હતા ત્યારે લખેલું પડેલી વાત છે કે ગુરુદેવની શ્રુત જ્ઞાનની ધારા છે એ કોઈ જુદી છે. અને શું જુદું ભાષણ છે પોતાને એ એમના અનુભવનો વિષય છે. એ કોઈ એમની વાણીમાં પણ એ વાત આવી શકે એવું નથી, એટલે આત્મપ્રેમ અટકી જાય છે. એમના શ્રુત જ્ઞાનની ધારા કોઈ જુદી છે. નથી કોઈ સંસ્કૃત વ્યાકરણનો માસ્ટર રાખ્યો કે પંડિત રાખ્યો, નથી પાઠશાળામાં કે જૈન શાળામાં ભણવા ગયા. અને અંદરથી અધ્યાત્મના સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્યો ખોલ્યા, અંદરથી શુદ્ધ જ્ઞાનનો દરિયો વિશ્વ છે અને એ દરિયાની અંદરથી કંઈક મોટી નીકળ્યા છે. ગુરુદેવની શ્રુતિની ધારા કોઈ જુદી જ છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે. આ બધી વાત કરી તો એના પિતા ભેદની વાત કરી, પણ એ બધા સમગ્ર વાતોનું એક શબ્દની અંદર વાત લઈએ તો તરવાનો માર્ગ. આત્મા આખા સંસારને તરીને સિદ્ધ પદને લાભે આ માર્ગ દેખાડ્યો છે, આ ઉપાય દેખાડ્યો. ગુલામની જેમ સેવા કરે, કેવી રીતે કરે? અમારી બિલ ચાલે છે, વેચાણ બધું તમારા હાથમાં, લાખની પાન છે ભાઈ, કેટલું ફરે એની મેં એમણે આપણને કરવાનો માર્ગ દેખાડ્યો છે. પ્રવચનોમાં કેટલું ભોળી ભોળીને કાઢે છે, અંદર મંથન કરી કરીને પ્રત્યક્ષપણે જોવામાં આવે છે, કોઈ તૈયાર થઈને નથી આવતું. આ ગાથા ચાલવાની છે તો એના ઉપર મારે આવું ભાષણ કરવાનું છે. અત્યારે લોકો ભાષણ સંબંધમાં તૈયાર થાય છે ને એ પરિસ્થિતિ. એ જ વખતે આચાર્ય મહારાજના જે શબ્દો પડ્યા છે શાસ્ત્રમાં, એ શબ્દોની અંદર જે અધ્યાત્મનું ગહન રહસ્ય ભર્યું છે એને ઉકેલવાનું શ્રુતજ્ઞાન સ્વતંત્ર પુરુષાર્થ કરે છે. આજે વૈષ્ણવને દેખાય નહીં છે એ વાત છે. સ્વતંત્ર પુરુષાર્થ એ વખતે નવો કરે છે. વિપાસે એમ કહ્યું કે અંદર એટલું બધું ભર્યું છે એવું ભાષે છે પોતાના જ્ઞાનમાં, કે એટલું બધું અંદર ભર્યું છે કે આપણે તો શક્તિ છે એટલી વાત કરીએ છીએ. જો ઉઘાડમાં અલ્પ આવે છે, ભાષામાં એથી અલ્પ આવે છે, ખ્યાલમાં એથી ઘણું આવે છે, અને કદાચ ખ્યાલમાં આવે છે એથી પણ ઘણું અંદર ભર્યું છે એવો ખ્યાલ આવે છે. આટલી બધી વાત કરેલી છે. તો કહે છે કે પ્રવચનમાં કેટલું ભોળી ભોળીને કાઢે છે, ઘણું કાઢે છે. ઘણા લોકોને એવું થતું આ ગુરુદેવ એકની એક વાત કેટલી વાર કહે છે, ચાર વાર કે, પાંચ વાર કે, કોઈ વાર છ વાર કે, કોઈ વાર આઠ દસ વાર કે. કોઈને એમ થતું કે આ રિપીટ કર્યા કરે છે, પુનરાવર્તન કરે છે શબ્દોનો વિષયનો, એમ નથી. તો પોતે સ્પષ્ટ કરતા આ નવું નવું આવે છે, આ નવું નવું આવે છે. પ્રવચન રચના કરું લખાતા હતા, લખવાનું શરૂ કર્યું. મારે એ પ્રશ્ન ચર્ચાનો હતો લખનારું છે, લખનારની સાથે ચર્ચા થઈ હતી. લખનારાઓ એક ફરિયાદ કરતા હતા કે આમાં રિપીટેશન બહુ આવે છે, કે જો વારંવારનું રિપીટેશન લખશું તો ગ્રંથ છે એ વાંચતા લોકોને કંટાળો આવે એવું એમ કે એક કાર્ય થઈ જશે અને લોકોની રુચિ વાંચવાની ઓછી થઈ જાય એવું પુસ્તક થાય તો પુનરાવર્તન આવે એ કાપી નાખવું કે ન કાપી નાખવું, એ પ્રશ્ન આવ્યો હતો અમારા સામે. પુનરાવર્તન છે કે એમાં કાંઈ નવું આવ્યું છે એની શોધ કરજો. ખાલી લખવા ખાતર આ લખવું નથી, થોડું આત્મહિતનું કામ થશે, નવી દિશા અંદર દેખાશે. ના, એને ખ્યાલ ન આવ્યો કે આ તો એકને એક વાત ફરી ફરીને આવ્યા કરે છે લખવામાં. તો એકને એક વાત આવે છે કે કાંઈ એમાં નવું આવે છે, કોઈ વખત શબ્દ બદલાય છે, કોઈ વખત વાક્યરચના બદલાય છે, કોઈ વખત એનો કહેવાનો જે ટોન છે, ધ્વનિ છે, ફોર્સ છે, એની અંદર ફેરફાર થાય છે. અનેક પ્રકારના ફેરફાર થાય છે. ઉપર તબક્કે જોવું તો એની એ વાત લાગે છે, જરા બારીકાઈથી જોવામાં લાગે તો એની અંદરથી કોઈ વિશિષ્ટ ભાવ પ્રસિદ્ધ થાય છે, એવું એની અંદર છે એ જોવાની મહેનત કરશો તો તમને એમ નહીં લાગે. અને એને કેવી રીતે લેવું, કેટલું લેવું એ બરાબર સમજાયેલું છે. એમની ચર્ચાઓ ચાલેલી રિપીટ કર્યું પણ એ રિપીટ કર્યું એવું જ નથી, પોતાને એમ છે એની અંદર એક બીજી વાત છે કે જે વિષય આચાર્ય દેવનો પ્રસ્તુત વિષય જે શાસ્ત્રનો પરમાગમનો સામે છે એક વચન ઉપર ચાલે છે, એક શબ્દ ઉપર ચાલે છે. જ્ઞાન એ વિષયમાં આચાર્યદેવ શું કેટલા ઊંડે ગંભીર જઈને આ વિષય ખોલવા માંગે છે એનું જ્ઞાન તત્કાલીય પ્રયત્ન કરે છે, એ કાળનો સ્વતંત્ર પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન વશ એમાંથી કંઈક લઈને આવે છે એ જ્ઞાન, અને એના નિમિત્તે કેટલાક શબ્દો બહાર આવે છે. તો સાંભળનારે કેટલી ગર્ભથી અને કેટલી કાળજીથી ને સાવધાનીથી વિષયને ગ્રહણ કરવા માટે તત્પર રહેવું જોઈએ, તરસો પાણી પીવા માટે તત્પર રહે એમ, તો એને ઘણું મળે અંદરથી. ઓરિજિનલ રાખવું જોઈએ, ઓરિજિનાલિટી સાચવવી જોઈએ, ચોક્કસ રાખવી જોઈએ. કેમ કે ફેરવનાર તો એનાથી આગળ હોય તો ફેરવે, શું કોણ ફેરવે? હજી કોઈ જોવામાં આવતું નથી, એ પ્રશ્ન જ અસ્થાને છે. બહુ ચર્ચાઓ થઈ છે એ દિવસોમાં, બહુ ચર્ચાઓ થઈ છે, એની આખી પોલિસી અને એની લાઈન દોરી નક્કી કરેલી છે, પછી આ બધું ચાલે છે. એક કરતા વધારે બેઠકો થઈ છે જુદા જુદા વખતે. પ્રવચનમાં કેટલું ઘોડી ઘોડીને કાઢે છે, તેઓ શ્રીના પ્રતાપે આખા ભારતમાં ઘણા જેવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમજવાના પ્રયત્નમાં ઘણા આવ્યા કે કહે છે ક્યાંયના ક્યાંયથી હિન્દુસ્તાનના છેડેથી લોકો આવ્યા, કેટલું સમજ્યા બીજી વાત છે, પણ શું કહે છે આ કાંઈક વાત અસાધારણ બહાર આવી છે, અને કંઈક જુદી ચમત્કારિક વિષય છે. સાધારણ લોકો જે ધરણબંધી વાત કરે છે સંપ્રદાયની, એવી કોઈ વાત નથી, કોઈ વિશિષ્ટ વાત છે, સમજવાનો પ્રયત્ન કરે છે. હા, કાંઈક વિશેષ છે એટલું હું સમજે ત્યારે એટલે બધે થયા ને, મિત્ર કોણ, ધંધો વેપાર કુટુંબ પરિવાર મૂકીને કોણ નવરો થઈને હજારો માઇલનું અંતર કાપીને આવે વગર આમંત્રણે. કોઈ કરોડપતિ હોય, કોઈનું સમાજની અંદર સ્થાન હોય, કોઈ કાંઈ હોય કાંઈ હોય, ત્યાં તો કોઈ ઓળખે નહીં, પાળખે નહીં, કાંઈ માન સ્થાન મળે નહીં, તો પણ આ છે છે શું? તો પણ ઘોડાની જેમ વાણી નીકળતી હોય, કોઈ દેવી વાણી છૂટતી હોય, તો આપણે તો સર્વસ્થનો એ વિષય નથી. પણ કોને ખબર કેટલાના અંતર ભેદી નાખ્યા હશે એ કોને ખબર? બધા કંઈક કહેવા આવે આપણને, અમને આટલી ચોંટ મારી છે, આટલી ચોંટ અમને લાગી છે, આટલી ચોંટ અમને લાગી છે, એવું કોઈ કંઈ કહેવા પડે? સૌને ત્યાં સૌ પોતાની રીતે કામ કરે. હું થોડા વખત પહેલા જ અમદાવાદમાં અઠવાડિયા પહેલા જ ભાઈ મળ્યા, જોઈએ છે લગભગ આપણા મંદિરથી 10 માઇલ દૂર રહીએ છીએ, 8-10 માઇલ
અમદાવાદ,
મોટું શહેર છે. હું તો મંદિર ભાગ્યે 2-4 મહિને જઈ શકું, શું સંસ્થામાં થાય મંદિરમાં થાય કંઈ ખબર નથી હોતી. મોટા મોટા બનાવો બન્યા છે તો બધાને ખ્યાલ છે, પણ બીજી કાંઈ ખબર નથી હોતી. તો અહીંયા પ્રયોજન સિદ્ધિ એમના હાથમાં આવ્યું, એના ઉપરથી વાત કરતા ત્યાં તો સેક્રેટરીને મોકલ્યા હતા, એટલે ગોતી ગોતીને અભ્યાસ એને પહોંચાઈ ગયા. મંદિરમાં જઈએ તો આમ કે આવું બધું કાંઈક હોય તો ખ્યાલ આવી જાય, પણ હવે અમે બહુ દૂર રહીએ છીએ, રિટાયર્ડ માણસ હતા, તો હું તો ક્યાંય બહાર નીકળતો નથી, તો આખો દિવસ આપણો મોરબીના સાહિત્ય એટલું બધું વિપુલ પ્રમાણમાં બહાર આવ્યું છે, એમની કેસેટો છે, મેં સાંભળ્યા કરું છું. હું સ્થાનકવાસી, એમ સ્થાનકવાસી, અને લાગે છે કે ગુરુદેવ ન હોત તો હજી સ્થાનકવાસીમાં જ હોત, ગુરુદેવ ન હોત તો હજી તો સ્થાનકવાસીમાં જ હોત, એ વાત નક્કી છે. તો એમ લાગે કે ખૂણે ખાતરે જાહેર નો જાહેર રીતે બહાર ન આવતા હોય, ન આવી શકતા હોય એવા પણ ગુરુદેવની વાણીનો તો લાભ લઈએ છે. ઓછામાં ઓછું નિવૃત્ત માણસ હોય, ઓછામાં રોજનો 4-6 કલાકનો સ્વાધ્યાય કરે, વિચાર કરે છે. ઘણા જેવું મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદભાગ્ય છે. દાસભાઈ કહેતા હતા, દાસભાઈ ગુજરી માણસને એમ કે 12માં પૂર્ણ યોગ મળે તો એમ કે ભાગશાળી ભાગશાળી એમ કહેવાય. સૌભાગ્ય તો કે ભાગ્યશાળી તો સૌભાગ્ય સાહિત્યનો શબ્દ છે ને ભાગ્યશાળી ચાલુ ભાષાનો શબ્દ છે, બે એક જ વાર છે. તો કે કોઈ પૈસાવાળા થઈ જાય, કોઈ કુટુંબવાળા થઈ જાય, કોઈ આબરૂવાળા થઈ જાય, કોઈ મોટા પદાધિકારી સત્તાવાળા થઈ જાય, કોઈ મોટા રાજા થઈ જાય, શેઠિયા થઈ જાય, અને મોટા કોઈ દેવલોકના દેવ થાય, એ બધા કરતા આ ગુરુદેવનો સંઘ મળ્યો છે એ સૌથી મોટું ભાગ્ય છે. બીજાની વાત કરતા હતા કે એ પુણ્યનો યોગ છે, એનો પ્રકાર જુદો છે. ઓલા બધા ભલે પુણ્યના યોગ છે, આ પ્રકાર જુદો છે. એમ કહેવાનો તાત્પર્ય ક્વોલિટી ફેરનો હતો. કહેવાય પુણ્ય યોગ, પણ ઓલી ક્વોલિટી જુદી ને આ ક્વોલિટી જુદી. ઓલા પુણ્યના યોગમાં જે પરિણામ થશે એ સંસારમાં રખડાવશે, આ પુણ્યના યોગમાં જે પરિણામ થશે એને અંતર્મુખની દિશા સુવામાં એ પ્રયત્ન પણ થશે, એના સરદાર જ્ઞાનનો લાભ થશે. એ બહુ મોટી વાત છે. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદભાગ્ય છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો છે. ક્યાંય નહીં આટલું તો મેં કર્યું ને એ આમ નથી આવતું. ઉપાદાન ની હિંમતતા હોય, નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ છે કઈ ત્યાં ઉપકારી ગુરુ પ્રત્યે લક્ષ જાય ત્યાં આવો જ ભાવ આવે કે હે ગુરુદેવ આપ જ અમારા સર્વસ્વ છો અને આપે જ અમને સર્વસ્વ આપ્યા છે. તે તો પ્રભુએ આપ્યો મૃત્યુ ચરણાગમ. શ્રીજીએ 100 વર્ષ પહેલા ગાયું. આજે મહેશ્વરી કહે છે એક જ વાત છે, જીવનના બધો ઉપકાર ગુરુદેવનો છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે અને મહિમાવંત છે, ક્યાંય અવગુણ દેખાતો નથી એમ કે છે. ગુણથી ભરપૂર છે એટલે ક્યાંય અવગુણ દેખાતો નથી એમ કહીને એમ કે છે કે કોઈને ખટક રહેતી હોય કાઢી નાખે. આમ કેમ કર્યું ગુરુદેવે? ગુરુદેવ આમ કેમ કરતા હતા? ગુરુદેવ આવું કેમ બોલ્યા હતા? ગુરુદેવે મને આમ કેમ કીધું? અથવા ફલાણાને આમ કેમ કીધું? એ છોડી દીધું. એવી વાત છે. પણ જે અન્યાય કેવો કરે છે અથવા મૂર્ખાઈ કેવી કરે છે કે એક માણસ તમને અબજોના અબજોની દોલત આપી દે, એ કોઈ વાર એમ કે અબજોના અબજો આપ્યા પછી 5-25 માગો તો ન્યા પાડી દે, તો ઓલા અબજો આપીને ભૂલી જાય. અબજો આપ્યા છે એ ભૂલી જાય અને 25 આપ્યા, 25 મને કેમ ન આપ્યા, મને કેમ 25 આપ્યા, એના જેવું કરે, એના જેવી મૂર્ખાઈ છે. મૂર્ખ તને અબજો આપ્યા છે એના વ્યાજમાં લાખો આવે છે, પછી હું માંડે શું એમ જેને ઉપકાર સંસાર તરવાનો કર્યો એને કોઈ તારી કલ્પના કે તારા વિકલ્પ કે તારી ઈચ્છા કે તારી ધારણાને અનુકૂળ કોઈ વાત ન થઈ એની એની કિંમત શું છે એનું મૂલ્યાંકન શું છે એ તો કાંઈ નથી પૂછે છે તો એની મુખ્યતા કરે અને બધું આપેલું ભૂલી જાય એના જેવો તો કોઈ લૌકિક ભાષામાં નબળો કહેવાય છે ઉપકારને ઓળવે છે એ અનંત સંસારી છે ઉપકારને ઓળવે છે તે સંસારી છે એમાં અનંત સંસારનું બીજ એના ગર્ભમાં જીવનમાં બધો ઉપકાર ગુરુદેવ નો છે ગુરુદેવ ગુણથી ભરપૂર છે મહિમાવંત છે એમનો મહિમા જેટલો કરવામાં આવે એટલો બધો ઓછો છે એમના શરણ કમળની સેવા હૃદયમાં વસી રહો આ ભક્તિ આવે છે મહિમાથી
ભક્તિ
મહિમા આવે તો ભક્તિ આવ્યા વિના મહિમા પોતે જ ભક્તિના પરિણામ છે જો ઓળખે તો મહિમા આવે અને મહિમા આવે એ પોતે સ્વયં ભક્તિ સ્વરૂપ છે જ્ઞાન ભક્તિનું ઉત્પાદક છે અથવા જ્ઞાન યથાર્થ જ્ઞાન સાચું જ્ઞાન સ્વયં પોતે જ ભક્તિના પરિણામ સ્વરૂપ છે પોતે જ ભક્તિના પરિણામ જો પોતે ધર્માત્મા થઈને આટલી ભક્તિ કરે છે તો મોક્ષોને કેટલી ભક્તિ હોવી જોઈએ એ વાત કોઈ સમજાવવા નહીં રહેતી નથી આપોઆપ જ એ વાત આવી વ્યવહારમાં નોકર હોય અને ટેકનિશિયન હોય ટેકનિશિયન ટેકનિક જાણતો હોય એ એના કરોડપતિ શેફ ને એમ કહી દે કે આમ ન થાય આખું કારખાનું સ્વાહ થઈ જશે શું તમે આ ચાંપ જો ખૂટી નાખશો તો તમારું આખું કારખાનું વેગ ભરાજે સાફ તો એની કિંમત કરતા આવડે છે કે નથી આવડતી ત્યાં એમ કહે છે કે તમે ટેકનિકની ખબર પડે એટલે શું કહી શકું પણ હું કેમ માનું હું નહીં માનું એમ કહે છે બાકી જેમ કે હું એ બધા કાગળિયામાં તારી સહી ચાલશે મારી સહી નહીં ચાલે તને અધિકાર કહેતો હોય તો અત્યારથી લખી દો કે ટેકનિકલ એફેર્સ અને ટેકનિકલ આસ્પેક્ટમાં બધો અધિકાર આ ફલાણા ભાઈનો છે એ કે મને કબૂલ મંજૂર છે કરે કે ન કરે હે તો એટલું તને ખબર પડવી જોઈએ કે ન બોલે કે ધર્માત્માના હાથમાં ટેકનિક છે અને એ જયારે આમ કે છે ત્યારે મારે વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી એ રીતે તો આવવું જોઈએ ને એ રીતે આવે તો એને ઓળખાણ થઈ જશે પણ એ રીતમાં ન આવવું હોય તો ઓળખાણ થવાનો અવસર નથી પ્રસંગ નથી એમ છે ઓળખાણ નથી એટલે ઓળખાણ સ્વરૂપ નો જે પ્રકાર આવવો જોઈએ એ પ્રકાર ના આવે બાકી કચાસ રહેવી જોઈએ ઓળખાણ નો જે પ્રકાર આવે તો ઓળખાણ છે જ આવે એમાં તો બીજો વિકલ્પ નથી પણ વગર ઓળખાણે પણ જે પ્રકાર આવવો જોઈએ એ પ્રકારમાં તો મોક્ષો હોવો જ જોઈએ અને નહીતર એને કોઈ રીતે હિતની દિશામાં એ બધું પણ એ આગળ વધી શકે
જય રવિન્દ્રાક્ષ સંભાજ્યં ધારણો.